इकहत्तर फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला लिखित रचनावली पठन शैलेश त्रीस धूलमानी पगलियो लेखक चंद्रकांत शेठ। मनोविज्ञानीओ घणीवार कहे छे के तमे तमारू बाळपण कहो अने हूँ तमने तमे केवा छो ते कही आपीश। एटले के बाळपणना संस्कारमांथी पूरा माणसनो परिचय मळवा संभव छे। કેટલીક વાર તો વ્યક્તિ વર્તમાનમાંથી ભૂતકાળમાં જઈ બાળપણના અનુભવોને ફરી પાછા જીવીને નવેસરથી પોતાને પામી શકે છે। ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ ચંદ્રકાંત શેઠને પણ 46મે વર્ષે થયું કે પોતે નાનકડા ચંદ્રકાંતને મળી લે। આમ તો ચંદ્રકાંતનો ભાંગીને ભૂક્કો કરીએ એવું કહેનાર આ કવિએ ધૂળમાની પગલીઓ અને એમાં વેરાયેલા ચંદ્રકાંતને ફરી સમેટીને સ્મરણોની શક્તિથી અને કલ્પનાના કિમિયાથી નવી રીતે બેઠો કર્યો છે। 1984માં પ્રકાશિત ધૂળમાની પગલીઓ એ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલી આપણી કૃતિઓમાંની એક છે। ઘણું બધું સાહિત્ય મોટા માટે લખાય છે, ઘણું બધું સાહિત્ય બાળકો માટે લખાય છે, પરંતુ ચંદ્રકાંત શેઠે અહીં મોટામાં રહેલા બાળક માટે લખ્યું છે। માણસ મોટો થાય પણ એમાં રહેલું બાળક સાવ મરી જતું નથી। માણસ બાલિશ ન બને પણ માણસ પોતાનામાં રહેલા એ બાળકને ફરી ફરીને પામ્યા કરે તો આ જગતના ઘણા બધા દુઃખ દર્દ ઓછા થઈ જાય। ચંદ્રકાંત શેઠને ખાતરી છે કે જેમ દૂરથી ડુંગરા રળિયામણા લાગે તેમ દૂરથી વીતેલો સમય પણ રળિયામણો લાગે છે। બાલ્યવયમાં ગમે તેટલા દુઃખ પડ્યા હોય, ગમે તેટલી યાતના ભોગવી હોય, ગમે તેટલી હાડમારી વેઠી હોય, પણ વર્તમાન કાળ પર ઊભા રહીને માણસ જ્યારે પોતાના બાળપણના દિવસો સંભાળે છે ત્યારે એના મનમાં એ દિવસો માટે કોઈ નવું સુખ જન્મે છે। જર્મનમાં તો શૈશવના સ્મરણો માટે ચોક્કસ શબ્દ મળે છે અને એ શબ્દનો અર્થ થાય છે બાલ્યવયના સંસ્મરણો। બાળપણમાં બધું જ જુદું હોય છે, બધું જ આકર્ષક હોય છે। સૂર્ય વધુ તેજસ્વી હોય છે, ખેતરોની ગંધ વધુ તીવ્ર હોય છે, મેઘગર્જના રોમાંચકર હોય છે, વરસાદ ધોધમાર હોય છે, ઘાસ ઊંચું લાગે છે અને જો વર્તમાન પરથી જોનારને એ જરા તટસ્થ બનીને રમૂજ સાથે, વિનોદ સાથે, વ્યંગ સાથે, વક્રતા સાથે જોતા આવડતું હોય તો જીવેલું ફરી જીવવાનો એ ઉપક્રમ દિલચસ્પ બની જાય છે। ધૂળમાની પગલીઓમાં કુલ 18 પ્રકરણો છે અને એ 18 પ્રકરણમાં ચંદ્રકાંત શેઠે પોતાના જન્મસ્થળ કાલોલથી માંડીને દાહોદ, હાલોલ, કંજરીથી છેક નગરમાં પહોંચ્યાની વાત માંડી છે। આ વાત મોટેભાગે કિશોરાવસ્થાની છે। આજથી 50 વર્ષ પહેલાંના આપણા ગામડાઓ, એના લોકો, એના રીતરિવાજો, એમની ઋતુઓ, એમના ઉત્સવો, એમની ખાણીપીણી, આ બધાનો પણ એમાં અડકતરો પરિચય મળે છે। બીજી રીતે કહીએ તો 50 વર્ષ પહેલાંના ગુજરાતમાં ગામોની કોઈ કિશોર માનસમાં સચવાયેલી છબીઓ ધ્યાન ખેંચે એવી બની છે। લેખક પુષ્ટિમાર્ગીય ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાંથી આવે છે, જે કુટુંબમાં લાલજી કુટુંબના એક સભ્ય છે। 3 ભાઈઓ ઉપરના એ જાણે ચોથા દત્તક લીધેલા। સૌમાં એમનો પહેલો અધિકાર સર્વસ્વીકૃત। ઠાકોરજી કે લાલજીની જો હુકમી વિના દલીલે સ્વીકારે જ છૂટકો હતો। અહીં કિશોરની વૃત્તિ અને પ્રવૃત્તિ એની આસપાસ ગૂંથાયેલી છે, એમાં આવીને વિનોદ ભળે છે। લેખક કહે છે, પ્રતિત થયું કે લાલજી મહારાજને જે કાંઈ ધરાવીએ છીએ તે જરાય ઘટ વિના જેમનું તેમ પાછું મળે છે, ત્યારે મારો એમને નિયમિત પ્રસાદ ધરાવવાનો ઉત્સાહ વધતો ગયો। આ લાલજી મહારાજ પોતાના હાથમાંનો લાડુ એ ખાતા નથી એ મને એકવાર અયોગ્ય લાગેલું ને મેં એમનો હાથ વાળવા રાક્ષસી ઉપાયો કરેલા તે યાદ છે। દરરોજની ભોજન સામગ્રી, વાર તહેવારની વાનગીઓ, અરે ઘરમાં આવતું બધું જ પહેલાં લાલજીને અર્પણ કરવાનું. કઠોર પિતાની ચુસ્ત દ્રષ્ટિમાંથી છટકી ઉનાળાની મોજ માટે ગયેલો કિશોર ઘરના લાલજીને અર્પણ કરવાની વિધિનો કેવો રમૂજથી ઉપયોગ કરે છે તે જોવા જેવું છે. ઘરની વળગણીનો વાસ લઈ આખો દિવસ ભટકી રાયણ ગોરસ આંબલીથી ખિસ્સા ભરીને આવેલો કિશોર ઘેર બધા ગુસ્સામાં હોય છે ત્યારે વિનિત રીતે હસતો હસતો ઓટલા પર પગ મૂકતા બાને કહે છે, બા, ઠાકોરજી માટે રાયણને ગોરસ આંબલી લાવ્યો છું. માનો ગુસ્સો થયેલો ચહેરો હસુ હસુ થઈ જાય, પૂછે, તે ઠાકોરજીનો મેવો તે ચાખ્યો તો નથી ને? ને હું ધરાર જુઠ્ઠું બોલતા કહું, ના ના, આમાંથી એ કાઢી લે પછી હું લઈશ. પનો તો પુત્ર પરદેશથી રત્નોની ફાંટ ભરી લાવીને માના ચરણમાં પાથરે એમ આ રાયણ ગોરસ આંબલી વગેરે માના ચરણમાં હું ઠાલો હતો. પિતાની ચુસ્ત ભક્તિ અને કડક સ્વભાવે અહીં કિશોરના જીવનને જુદા જુદા પહેલ આપ્યા છે. લેખકે બાલમંદિર અને શાળા જીવનના એમના ઉધામાઓ પણ ખાસ્સી વક્રતા સાથે મૂક્યા છે. કિશોરની અભ્યાસ કરતા બહાર રમવા ભમવા તરફની અને દોસ્તો સાથે મોજ મસ્તી કરવા તરફની રૂચિના અનેક ઉદાહરણો છે. મંદિર, માતાનો રથ, તાજિયા, મદારી, જાદુગરના ખેલ, રામલીલા, રાસલીલા, ભવાઈ વગેરેમાં રમાણ આ કિશોર પોતાના કુટુંબની આર્થિક સંકડાશને વ્યક્ત કરે છે. મદારી કે જાદુગરના ખેલ મફત જોવા મળતા, પણ બમ્બઈ કી ગાડી જોવા માટે પૈસો બે પૈસા મને કોણ આપે એ વિરાટ સવાલ હતો. હું કાચના કબાટમાંની મીઠાઈ માટે બહાર આંટા મારતી માખીઓની જેમ પેલા બમ્બઈ કી ગાડીવાળાની ચિત્રપેટીની આસપાસ ફરતો. કિશોરના પરિજગત અને ભયજગતની સાથે એ વખતની ગામઠી શાળામાં આવતા ઇન્સ્પેક્ટરનું વાસ્તવિક જગત પણ ખાસ્સી ઠેકડી સાથે રજૂ થયું છે. પાવાગઢનો આ કિશોરમાં ઊંડો સંસ્કાર છે. મોટપણે આબુ જઈ ચડ્યા પછી વિચારે છે કે આબુથી અમદાવાદ દૂર હશે, પાવાગઢ તો નહીં જ. પેલો ટોડ રોક કૂદે તો પાવાગઢના દૂધિયા તળાવમાં જ પડે. કિશોરના અને એની ટોળકીના હોળીના પરાક્રમો, દશેરાના દિવસે ગામના દરબારની નીકળતી સવારી, શરદની રાતે તડકાની ધૂળથી જુદી ચાંદનીની ધૂળનો થતો જુદો પરિચય, દિવાળીમાં ઘરના માનાર સભ્ય જેવા લાલજીનો અન્નકૂટ વગેરેના વર્ણનો રોચક છે. શિયાળાની ગામઠી રાતનું ચિત્ર તો ખાસ જોવા જેવું છે. ગામડા ગામમાં તો શિયાળામાં રાતના 8-9 વાગ્યા કે નર્યો સોપો, ગામના તળાવ જેટલું જ ગામતળ શાંત. કોઈ અસુરી વેળાનું ગાડું જો ગામ સોંસરું નીકળે તો શાંતિમાં એક ખડખડતો શેરડો પડી જાય. દેવ, કુદરત અને સોબતીઓના આ બધા અનુભવ વચ્ચે મેળવીને હંમેશ માટે ગુમાવી દીધેલી પોતાની ગૌરીનો અનુભવ લેખકે જાણે કેન્દ્રમાં મૂક્યો છે. આ અનુભવમાં કદાચ કલ્પના ચિત્ર હોય, મિથ હોય, દીવા સ્વપ્ન હોય, પણ પછીના લેખકના સ્નેહ જગતમાં ગૌરી ચાલક બળ બનીને આવે છે. ગૌરીનું સ્મરણ લેખક માટે માત્ર કાયાકલ્પ નથી, મનકલ્પ પણ છે. લેખક કહે છે, આજે રાતા ચોળ લચક લોળ શેતુરને જોઉં છું ને પેલી લજ્જાનત ગૌરીની યાદ આવે છે. કરકસરથી નભતું કુટુંબ શરદની રાત અગાસીમાં દૂધ પૌવા ખાઈને ઉજવે છે ત્યારે દૂધ પૌવા ખૂટી જતા વારે ધાતી ગૌરીનું ચિત્ર લેખકે આ બાદ પકડ્યું છે. એની રઢિયાળી ઓઢણી તળે ઢાંકેલા દૂધ પૌવા ભરેલો મોટો વાડકો લઈને હાજર થઈ જતી, હસતા હસતા કહેતી, લો માસી, આપો આમને, મારું નામ તો લુચ્ચી બોલે જ શાની. માં એ દૂધ પૌવા લેવા કે નહીં તે વિશે વિચારતી હોય ને ગૌરી તો તુરત જ અમારા ખાલી વાટકા એના દૂધપૌવાથી ભરી દે, આંખ જરા ભીની થાય, બસ એટલું છે. આ જ કારણે લેખક તારણ પર પણ આવે છે કે ક્યાંકથી મને સૌંદર્યની કોઈ સાપણ ડસી ગયેલી એ તો નક્કી જ. અને તેથી જ નાનપણથી આ લેખકનું મન ભીતરની અને બહારની રૂપછટાઓમાં રંગાતું અને રંગાવા સાથે રૂમઝૂમતું રેલાતું રહે છે. એ જ કારણે તૃપ્તિથી લેખક અંતે કહે છે, મને મારા વિશે કશીએ રાવ કે ફરિયાદ કરવાનું કારણ લાગતું નથી. ફર્યા તો ચર્યા, ગુમાવ્યું તો મેળવ્યું, ઘસાયા તો ઘડાયા, ભૂલા પડ્યા તો જાણવા મળ્યું.